بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيبنا ونبينا والشفيعين المذنبين، ورحمة للعالمين، وأبو القاسم محمد
صلى الله عليه وسلم.
محمد بسم الله الرحمن الرحيم. صلى الله عليك يا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا ابن فاطمة الزهراء. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. الف لام ميم. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صلى الله عليه وسلم. રોજે અરબે આપણો ટોપિક જે છે ઇન્શાલ્લાહ પૂરો થઈ જશે. તો હવે બે દિવસ જે આપણે સુરાની ફઝીલત જોશું કુરાનનો એમ હાંસિલ કરવા માટે, આજે સુરે ફલક અને ઇન્શાલ્લાહ કાલે સુરે નાસ, આ બંનેનો તરજમો આપણે જોશું આજે અને કાલે, અને એની ફઝીલત જોશું. કારણ કે કોશિશ મેં એમ કરી કે એવી આયાતો શરૂઆતમાં આપણે અમુક આયાતો જોઈ, એવી આયાત કે જે આપણે ઉઠતા બેસતા પડતા હોઈએ, આયતલ કુર્સી પડીએ છીએ, શહેદલ્લા પડીએ છીએ, તો એ બધી આયાત જે આપણે રોજ યા અમુક અમુક ટાઈમે આપણે પડતા હોય, તો આપણે તરજમો ખબર હોય તો આપણે પડવામાં થોડું લુત્ફ આવે. અને પછી સૂરા એવા લીધા કે જે આપણે અમુક નમાઝમાં પડતા હોઈએ, અથવા એ સૂરાના નમાઝમાં પણ ફાયદા મળતા મળે છે, તો એવા સૂરા આપણે સૂરે તકાસુર, સૂરે તી, એ બધા સૂરા જોયા. ફલક અને નાસ પણ આપણે બહુ વધારે પડીએ છીએ, અમુક વખતે નમાઝમાં પડી દેતા હોય, અમુક વખતે આમ જ આપણે સૂરે ફલક અને નાસ પડતા હોઈએ છીએ. તો મને થયું કે આ બે સૂરા પણ આપણે લઈ લઈએ, તાકી આપણે જ્યારે સૂરે ફલક અને નાસ પડીએ તો આપણને થોડું ધ્યાન રહે કે આપણે શું તરજમો પડી રહ્યા છે. સૂરે તૌહીદ, સૂરે અલહમદ અને સૂરે કદ્ર મેં એટલા માટે ના લીધો કારણ કે આ સૂરા તો આપણા રોજના સૂરા છે. અલહમદ પણ રોજ પડીએ છીએ, તૌહીદ પણ લગભગ રોજ પડીએ છીએ અને કદ્ર પણ પડીએ છીએ. તો મને હતું કે ઇન્શાલ્લાહ એનો તરજમો તો બધાને ખ્યાલ હશે જ, એટલા માટે આ ત્રણ સૂરા મેં ના લીધા. મેં એવા સૂરા ગોત્યા કે જેનો તરજમો ઉમુમન આપણને ખબર નથી હોતી ને આપણે પડતા હોઈએ છીએ. તો આજે સૂરે ફલક છે. પણ જ્યારે પણ સૂરે ફલકની વાત થાય તો સૂરે નાસનો પણ જિક્ર થાય છે, કારણ કે આ બંને સૂરા સાથે સાથે જ છે. શાને નુઝુલ તો એમ જ છે કે બંને સૂરા નાઝિલ પણ સાથે થયા છે. એનો શાને નુઝુલ શું છે પહેલા એ કહી દો. શાને નુઝુલ એટલે કે આ સૂરા રસૂલલ્લાહ પર નાઝિલ ક્યારે થયા, શું કારણ હતું કે ખુદાએ આ સૂરા મોકલ્યા, શું મોકો હતો કે પરવરદિગારે એક આયત મોકલી, કે શું મોકો હતો કે ખુદાએ આ સૂરાને મોકલ્યો, એને કહેવાય શાને નુઝુલ. તો આજ આનો સૂરે નાસ અને ફલક માટે મળે છે કે બંને સૂરા રસૂલલ્લાહ પર સાથે જ નાઝિલ થયા છે. એનો શાને નુઝુલ છે કે જ્યારે રસૂલલ્લાહ બીમાર થયા, એક વખત અલ્લાહના રસૂલને તાવ આવ્યો હતો, ત્યારે પરવરદિગારે આલમ તરફથી જનાબે જિબ્રાઈલે અમીન સૂરે નાસ અને ફલક લઈને આવ્યા અને રસૂલલ્લાહને કીધું કે આ તમારા માટે બહેતરીન સૂરા છે કે જે તમને તાવ જેવી બીમારીથી તમને ઇન્શાલ્લાહ રાહત આપશે. તો આનો શાને નુઝુલ છે. અને આ બંને સૂરાને ભેગા મળીને માઉઝતૈન કહેવામાં આવે છે. ક્યારે પણ તમને કોઈ કઈ મજલિસમાં યા ક્યારે તફસીર સાંભળો તો એમાં જ્યારે માઉઝતૈન શબ્દ વાપરવામાં આવે તો સમજી લેવાનું કે નાસ અને ફલક સૂરાની વાત થઈ રહી છે. બંને સૂરાને સાથે માઉઝતૈન કહેવામાં આવે છે. માઉઝતૈન સાંભળે તો ખ્યાલ આવવો જોઈએ કે આ ફલક અને નાસ વાળા સૂરાની વાત થઈ રહી છે. ખાસ આ સૂરો નાસ અને ફલક બંને સૂરા બદનજરથી બચવા માટે બહેતરીન સૂરા છે. ઘણી વખત આપણે માઓ ખાસ કરીને બચ્ચાઓને કીધા એમ નજર લાગી ગઈ છે, તને કોઈની ખરાબ નજર ના લાગી જાય, બીમાર પડી જાય બચ્ચું તો તરત જ કહેતા હોય છે કે એને નજર લાગી ગઈ છે. શરિયતમાં જાદુ નજર આનો પણ એક જિક્ર છે કે જાદુ થઈ શકે અથવા બદનજર થઈ શકે, પણ દગવેને પગલે આ બધી વસ્તુ ના હોય. આપણે તો પછી એને કઈ બી થાય એટલે જાદુ થયું ને નજર થઈ ગઈ ને એમ જ માનતા હોય, એવું ના હોય. કઈ બધી વસ્તુમાં કઈ નજર ના લાગતી હોય, આપણા ગુના આપણી કોતાહીઓ એ બધું બી મુસીબતોનું કારણ હોય છે, પણ આપણને ગુના નથી જોવા, આપણે બસ નજર લાગીને આમ થયું ને આમ થયું એ જ બધું આપણે વિચારતા હોઈએ. તો એવું બધું હર વખતે નહીં વિચારવાનું, પહેલાં આપણે આપણા ગુના જોવાના કે કાંઈ ગુના તો નથી થયા કે બીમાર પડી ગઈ, ગુના તો નથી થયા કે મારા પર મુસીબત આવી ગઈ. આપણે કોઈ બીજા પર નહીં ઢોળવાનું કે બદનજર લગાડી દીધી એણે અને એની ખરાબ નજર છે ને એવું નહીં. આપણે પહેલાં આપણાને ચેક કરવાનું. તો જ્યારે પણ આપણને એમ લાગે કે કદાચ બદનજર લાગી જશે યા બચ્ચો મહેફૂઝ રહે બદનજરથી, તો વારંવાર કીધું છે કે સૂરે મૌઝતૈન પડીને એના પર ફૂંક્યા કરો. મૌઝતૈન એટલે ફલક અને નાસ પડીને દમ કરી દેવાનો. મળે છે કે જ્યારે તમારા બચ્ચા તમારા શોહર સારા કપડાં પહેરીને બહાર નીકળે તો પણ તમે એને કહો કે મૌઝતૈન પડીને જા બેટા. ઘણી વખત માને જ તો કે આજે મારો દીકરો બહુ સરસ લાગી રહ્યો છે, બહુ ફાઇન લાગી રહ્યો છે. શોહર ઘણી વખત સારા લિબાસમાં બહાર નીકળતો આપણે તો કે આજે બહુ સારા લાગે છે, તો તરત જ એવા વખતે એમને કહેવાનું કે નાસ અને ફલક પડીને પછી તમે બહાર. આપણા માટે આપણે તો અલ્હમ્દુલિલ્લાહ હિજાબમાં હોઈએ તો આપણને એમ બી હિજાબની શરતો જે આપણી વાત થઈ કે આપણે તો શણગાર કરીને જવાનું જ નથી એમ બી. એટલે જ મેં આપણી વાત ના કરી બચ્ચાઓની ને મર્દોની વાત કરી કે મર્દો ને બચ્ચાઓ જ્યારે બહેતરીન અંદાજમાં સારા કપડાં પહેરીને વિલાદત હોય કે કંઈ હોય ને જતા હોય તો એ લોકોને આપણે નાસ અને ફલક પડવાનું કહી દેવાનું, અથવા માં પડીને એની નિયતથી માં પડે અગર બચ્ચા નાના છે નથી પડી શકતા તો. તો આ નાસ અને ફલક ખાસ તમામ આવી બુરાઈઓથી ઇન્શાલ્લાહ ઇન્સાનને બચાવે છે. એનો હવે આપણે આજે ફલકનો તર્જુમો જોશું ને કાલે ઇન્શાલ્લાહ નાસનો તર્જુમો જોશું. સૂરે ફલક, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. ફલકનો અર્થ છે, કેમ કે સૂરે ફલક છે ને, ફલકનો અર્થ છે વહેલી સવારનો ટાઈમ, જેને પરોડિયું કહેવાય. ખબર છે પરોડિયું, સમજો છો? ગુજરાતી પ્યોર ગુજરાતીમાં એને પરોડિયું કહેવાય. એટલે એકદમ વહેલી સવાર જે નમાઝનો ટાઈમ ને ઈ ટાઈમ હોય, નમાઝની પહેલો ટાઈમ કે નમાઝનો ટાઈમ, એને પરોડિયું કહેવાય. તો ફલકનો અર્થ થાય છે પરોડિયું. તો અહીંયા છે કે કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, એ રસૂલ કહે કે સવારમાં પરોડિયા જે મોકલે છે એ ખુદાની પનાહ માંગુ છું. જે પરોડિયું મોકલવા વાળો ખુદા છે ને, આ પરોડિયું કોણ મોકલે છે? અલ્લાહ છે. હું એની પનાહ ચાહું છું, એના પાસેથી હું પનાહ માંગુ છું, ખુદા પાસે રક્ષણ માંગુ છું. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક મિન શર્રે મા ખલક, એટલે કે તે દરેક વસ્તુની બુરાઈથી કે જેને પેદા કરી છે. અલ્લાહે જેટલી વસ્તુ પેદા કરી છે એમાંથી કઈ બુરાઈ હોય તો એની પણ હું પરવર્તિકાર પાસે શું કરું છું? પનાહ માંગુ છું. મિન શર્રે મા ખલક વ મિન શર્રે ગાસિકિન ઇઝા વકબ, એટલે કે અંધારી રાતની બુરાઈથી હું પનાહ માંગુ છું. જ્યારે રાત અંધારી થઈ જાય તો એમાં કોઈ બુરાઈ હોય તો પરવર્તિકાર તું મને એનાથી હિફાજતમાં રાખે, એનાથી પનાહ આપજે. મિન શર્રે મા ખલક વ મિન શર્રે ગાસિકિન ઇઝા વકબ વ મિન શર્રે નફાસાતિ ફિલ ઉકદ, એટલે ગાંઠો પર ફૂંક મારનારી, એટલે આમાં આવ્યું છે કે અગર કોઈનું જાદુ હોય તો એનાથી પણ પરવર્તિકાર હું તારી પનાહ માંગુ છું. કોમિક શર્રે હાસિદિન ઇઝા હસદ, અને તમામ ઈ હસદ કરવા વાળા લોકોના હસદથી બચવા માટે હું તારા પાસે પનાહ માંગી રહી છું. તો આનો મતલબ પણ બધો એવો જ થાય છે કે પરવર્તિકાર તું પનાહ આપજે, કોઈ શર હોય કોઈ બુરાઈ હોય તો એનાથી પનાહ દેજે, કોઈ હસદ કરતું હોય તો એનાથી તું મને પનાહ દેજે, કોઈ બુરાઈ હોય તો એનાથી નજાત આપજે. તો જ્યારે પણ આપણને એમ હોય કે બસ આપણે કંઈ આપણને શક થતો હોય કે નજર છે બદનજર છે, તો બીજી બધી વસ્તુઓ કરવા કરતાં બહેતર છે કે આપણે જે છે નાસ અને ફલક પડી અને આપણા બચ્ચા પર દમ કરી દઈએ, પોતાના પર દમ કરી દઈએ. ઇન્શાલ્લાહ બીજી બધી વસ્તુઓની કોઈ હેસિયત નથી જેટલું જે ફઝીલત કુરાનની છે, કુરાનના સુરાઓની કુરાનની આયતોની, એની સામે બીજી કોઈ વસ્તુની કોઈ ઓકાત નથી. એટલે ઘણા કહેતા હોય ને બદનજર લાગે તો આમ કરો ને આમ કરો ને આમ કરો ને, એ બધું એની કોઈ કોઈ વેલ્યુ જ નથી. આપણી શરીયતમાં કુરાનથી મદદ માંગો, હંમેશા અલ્લાહના કલામથી મદદ માંગો, કદાચ આપણને એવું કંઈ ફિક્ર હોય તો. તો બસ પરવરદિગારે આલમ આપણને કુરાનનો ઇલ્મ વધારેમાં વધારે અદા કરે અને આપણને ખુદા એના પર અમલની તોફીક અદા કરે. કાલે આપણે શરૂ કરી હતી એક રિવાયત કે જ્યારે ઇન્સાન પુલે સિરાત પર પહોંચશે તો ચાર વસ્તુ એવી છે કે જે એની મદદ કરશે પુલે સિરાત પાર કરવામાં. કાલે બે વાત થઈ ગઈ હતી. પહેલી વસ્તુ એ કે અગર ઇન્સાન ખુલુસની સાથે જીવશે, એના બધા અમલમાં ખુલુસ હશે, એ જે પણ કામ કરશે અલ્લાહ માટે, કોઈને દેખાડવા માટે, કોઈની વાહવાઈ લેવા માટે નહીં. તો જ્યારે ઇન્સાન ખુલુસની સાથે જીવશે તો પુલે સિરાત પર એ ખુલુસ એને કામ આવશે. આ પહેલી સિફત જે પુલે સિરાત પાર કરવામાં મદદ કરશે. બીજું શું જોયું હતું આપણે? હુસને અખલાક, સારા અખલાક જેના હશે, બધા સાથે મીઠું બોલવું, બધાનો અહેતરામ કરો, જેના અખલાક સારા હશે એ પણ પુલે સિરાતથી આસાનીથી પસાર થઈ જશે. ત્રીજી વસ્તુ બયાન કરવામાં આવી છે કે ઝિક્રે કસીર, અલ્લાહનો જે બહુ ઝિક્ર કરતો હશે, ઉઠતા બેસતા ચાલતા ફરતા હંમેશા એના જવાન પર અલ્લાહનો ઝિક્ર રહેતો હોય, તો આ ઝિક્રે ખુદા ઇન્શાલ્લાહ પુલે સિરાત પાર કરવામાં એની મદદ કરશે. તમે જોજો ઘણા એવા લોકો હશે કે જેનો હોઠ હંમેશા ફફડતા જ હોય, કંઈક તો પડતા હોય લોકો. ઓલમાઓને તમે જોજો, જે નેક મુત્તકી લોકો હશે ને હંમેશા કામ કરતા કરતા પણ એના હોઠ ફફડતા હોય, ડ્રાઈવ કરતા હોય, રસ્તા પર જતા હોય તો પણ એના જબાન પર ઝિક્રે ખુદા ચાલુ જ હોય. તો આ અકલમંદ ઇન્સાન કહેવાય કે ચાલતા ફરતા પોતાનું મામાએ અમાન ભરી ગયો છે. આપણે કામ કરતા કરતા કંઈ ના પડીએ તો આપણો એ ભલે કામનો સવાબ છે, પણ ડબલ સવાબ કેમ નહીં લેવાનો? ઘરના કામ કરવાનો સવાબ બી મળીએ ને ઝિક્રે ખુદા કરીએ, એનો પણ સવાબ હાસિલ કરતા જઈએ. તો ચાલતા ફરતા ઉઠતા બેઠતા ઝિક્રે ખુદા કરો, સલવાત પડો, લા ઇલાહા ઇલ્લલ્લાહ પડો, સુરા પડો, અલ્હમ્દુલિલ્લાહ કહો, જે તમને અલ્લાહનો ઝિક્ર યાદ આવે છે એ પડો. તો આ ઝિક્ર આપણે પુલે સિરાત પાર કરવામાં મદદ કરશે ઇન્શાઅલ્લાહ. અને ચોથી ને છેલ્લી વસ્તુ જે પુલે સિરાત પર આપણને કામ લાગશે એ છે કે મુસીબત આવે ત્યારે અલ્લાહની મરજી પર રાજી જે રહેશે દુનિયામાં, ઇન્શાઅલ્લાહ એના માટે પુલે સિરાત આસાન થઈ જશે. તો આ ચાર તોહફા છે જે આપણે તૈયાર કરવાના છે, દુનિયામાં આપણા સાથે લઈને જવાના છે, અને પુલે સિરાત પર ઇન્શાઅલ્લાહ તોહફા આપણને કામ લાગશે. મેં તમને કાલે એક વાત કરી હતી કે હું કાલે એક વાત કરીશ પાસપોર્ટની. આ તો તોહફા છે, પુલે સિરાત પરથી પસાર થવાના ચાર તોહફા છે જે આપણને મદદ કરશે. પણ તમે જો આપણે ક્યાંય પણ સફર કરીએ, ક્યાંય પણ સફર હોય તમારી, દાખલા તરીકે તમે પેરિસ જાઓ છો, હું તમારો દાખલો આપું તાકે તમને વધારે આસાનીથી સમજાય જાય. તમે પેરિસ જાઓ, તમને વિઝા નથી ખબતી ત્યાં, તમે એમ જ જઈ શકો છો, બરાબર છે? પણ તમે એરપોર્ટ પર ગયા, તમે તમારો સામાન બી લઈને ગયા, તમારા પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે, ટિકિટ છે, તમે કંઈક મેડિકલ ઇશ્યુઝ છે તો મેડિકલ ઇશ્યુઝના પેપર છે, કોઈ અલ્લાહના ઘરે ડિસેબલ છે તો ડિસેબિલિટીના એના પાસે ઓલા છે. હવે તમે જેવા જશો તો સૌથી પહેલા શું માંગશે તમારા પાસે? પાસપોર્ટ. શું કહેશે? પહેલા પાસપોર્ટ આપો. તમે એમ કહેશો કે પાસપોર્ટ તો ઘરે ભૂલી ગઈ, આ જે ટિકિટ છે એનાથી કામ ચલાવી લો, મારા આ ડોક્યુમેન્ટ છે એનાથી ચલાવી લો, તો શું કહેશે? હા પાડશે તમને કે જા વાંધો નહીં, ભૂલી ગયા તો કઈ વાંધો નહીં. ના, ગમે તેટલા સ્ટ્રોંગ ડોક્યુમેન્ટ હોય તમારા પાસે, મોટામાં મોટા તમારા પાસે કાગળિયા હોય, પણ એ બધા કાગળિયા પછી માંગશે, પહેલા શું માંગશે? પાસપોર્ટ. દુનિયાની તમામ નેકીઓ પછી પૂછવામાં આવશે કયામતના દિવસે પુલે સિરાત પર. પહેલા પૂછવામાં આવશે પાસપોર્ટ આપો, પછી જવા દઈશ. પાસપોર્ટ શું છે? અહલે બૈતની મોહબ્બત, અલી ઇબ્ને અબી તાલિબ ઇસ્લામની મોહબ્બત. અલીની મોહબ્બત નહીં હોય તો તમે દુનિયામાં કેટલી નમાઝો પડી હશે, ગમે તેટલા રોઝા રાખ્યા હશે, ગમે તેટલી ચેરિટી કરી હશે, ગમે તેટલી ઇબાદત કરવા વાળા હશો, પણ તમારા દિલમાં જો અલીની મોહબ્બત નહીં હોય તો તમારા બધા અમલ એક તરફ રહી જશે. પાસપોર્ટ વગર તમને ત્યાં રજા નથી કે તમે ચાલી શકો, પુલે સિરાતને પાર કરી શકો. તો ઝિઝાને મોહતરમ, અલ્લાહનો કરોડો અહેસાન છે કે ખુદા એમને આપણને પાસપોર્ટ તો આપી દીધો છે, બધા પાસે છે અલીની મોહબ્બત, અલ્હમ્દુલિલ્લાહ બધાના દિલોમાં છે. હવે આપણે ફક્ત સામાન તૈયાર કરવાનું. પાસપોર્ટ આવી ગયો છે આપણી પાસે, હવે જવા માટે જે સામાન ખબે આપણને એ સામાનની તૈયારી કરવાની છે. તો આ ચંદ તોહફા છે કે જેને આપણે દુનિયામાં તૈયાર કરી લઈએ, તાકી આપણું પોલીસ રાહ આસાનીથી પાર થઈ શકે. તો ઝાન મોહતરમ, આપણે આપણા ટોપિક પર આગળ વધીએ. કાલે આપણે જોયું હતું કે કરબલાના શહીદોનો જે કરબલાના જે 10 છે ઈમાની સલામતી માટેના એના નેગેટિવ પોઈન્ટ્સ આપણે જોયા હતા. કાલે પોઝિટિવ પોઈન્ટ જોયો હતો કે યઝીદના લશ્કરને તો આપણે જોયું કે એ લોકોના ઈમાન કેવા ડગી ગયા. કારણ શું હતું એ કારણ પણ આપણે ઘણી મજલિસોમાં જોયું. કાલે આપણે જોયું કે હુસૈનના લશ્કરવાળાના ઈમાન કેટલા મજબૂત હતા. ઇમામે આટલી એમને ફેસિલિટી આપી. ઇમામ કે છે જાઓ, ઇમામ બહાના બહાના તો બતાવે છે લોકોને, જતા રહો તમે, ઇમામ જન્નત બતાવી દે છે, જન્નત આપી દે છે. પણ હુસૈનના હકીકી ચાહવાવાળા જે છે એ હુસૈનને છોડીને નથી જતા. આ મર્દોની વાત હતી કે હુસૈનના લશ્કરના મર્દોની આ કેફિયત હતી. પણ આજે મને તમને એક અઝીમ ખાતૂનની વાત કરવી છે. આપણે ઓળખો છીએ ને, આપણા માટે આવી ઓળખો નમૂને અમલ હોય છે. જ્યારે લોકોની સામે જનાબે ફાતિમા ઝહરાની જિંદગી બયાન કરવામાં આવે, જનાબે ઝૈનબની જિંદગી બયાન કરવામાં આવે, તો લોકો શું કહે છે, એ તો રસૂલની દીકરી હતા, એ તો માસુમા બીબી હતા, એમની જિંદગી ક્યાં અને અમારી જિંદગી ક્યાં, અમે એમના જેવા ના બની શકીએ. ઓકે, ઠીક છે. જનાબે ઝૈનબ એ અલીની દીકરી છે, ફાતિમા ઝહરાની દીકરી છે, અમે ઝૈનબ જેવા ના બની શકીએ. અમે ઝૈનબની સીરત પર કેવી રીતે ચાલી શકીએ, એમની જેવા નમાઝો ના પડી શકીએ, એમની જેવી મુસીબતો સબ્ર ના થઈ શકીએ અમારાથી, એમના જેવો હિજાબ ના કરી શકીએ અમે. ઓકે, ચલો, એ બી તમારું બહાનું કબૂલ છે. તો આજે એક એવી ખાતરની વાત કરીએ કે જે ના રસૂલની બેટી હતા, ના ઇમામની દીકરી હતા, ના કોઈ અઝીમ ખાનદાનમાં પેદા થવા વાળી બીબી હતા, એક આપણા જેવા સીધા સાદા મા બાપના ઘરમાં પેદા થયા, પણ અહેલે બૈતની એવી મોહબ્બત દિલમાં પેદા કરી, એવું મજબૂત ઈમાન આવી ગયું અહેલે બૈતના દર પર આવ્યા પછી કે હર કદમ ફિક્ર કરી તો અહેલે બૈતની ખુશીની ફિક્ર કરી. પછી તો લોકો પાસે બાનો મારે ને કે હવે આ કેરેક્ટર આપણે જેની વાત કરશું એ છે જનાબે ફિસ્સા. જનાબે ફિસ્સાની જિંદગી આજે મને તમને બતાવી છે. હવે તો આપણા પાસે શું બહાનું છે, એમ તો ના કે ને હવે તો કે તો નબીની દીકરી હતા ને તો ઇમામની દીકરી હતા. ફિસ્સા કોણ હતા? હબશના શહેઝાદી હતા, બહુ મોટા ખાનદાનની છોકરી હતા જનાબે ફિસ્સા. તો આપણા માટે કોઈ રસ્તો જ નથી કે આપણે બહાનું કાઢી શકીએ કે અમે ના બની શકીએ. ઓકે, શહેઝાદી ફાતિમા ઝહરા ની જિંદગી અઝીમ તરી, જનાબે ઝૈનબ ની જિંદગી અઝીમ તરી, આપણે કહે કે એમની એ તો અઝીમ હતા, અમે ક્યાં ને એ ક્યાં. તો જનાબે ફિઝાના તો નકશે કદમ પર ચાલીને બતાવી દઈએ. અગર આપણા પાસે રસૂલની બેટીની જિંદગી પર ચાલવું મુશ્કેલ લાગે છે, તો જનાબે ફિઝાની તો જિંદગી જોઈને આપણે એને એનાથી દર્શ હાસિલ કરીએ. એમની કનીઝ હતા, આપણે એમની કનીઝ ના કનીઝ બનવાની કોશિશ કરીએ. જાણે મોહતરમ, જનાબે ફિઝા રસૂલની પાસે આવે છે અને પછી રસૂલલ્લાહ જ્યારે જનાબે ફિઝાને શહેઝાદીના ઘરે મોકલે છે, ત્યારથી લઈને મરતા દમ સુધી જનાબે ફિઝાએ અહેલ બૈતની ખુશીની હર વખત ફિકર કરી. બહુ મોટો દર્શ લેવાનો છે આપણે. હર પળ હર કદમ પર કોશિશ કરો કે મારા ઇમામ રાજી થઈ જાય. બસ તમે એક પણ કદમ ઉપાડો, વિચારો કે મારું આ કદમ મારા ઇમામથી મને કરીમ કરશે કે ક્યાં કેવું ના થાય, મારું આ કદમ મારા ઇમામથી મને દૂર કરી રહ્યું છે. ઈમાન આને કહેવાય, આને કહેવાય સાચું ઈમાન, કે જ્યારે એ કદમ ઉપાડે તો એના ઝહેનમાં એક જ વાત હોય કે બસ મારા આ કામથી બીબી રાજી છે કે બીબી નારાજ થશે. જનાબે ફિઝા આપણને શીખવાડે છે, જ્યારે જનાબે ફિઝા દરે ફાતિમા ઝહરા પર આવે છે, જનાબે ફિઝાનું નામ ફિઝા ન હતું, જનાબે ફિઝાનું નામ તારીખમાં મળે છે મેમુના, એમનું નામ મેમુના હતું. હવે તારીખનું એ મશહૂર વાક્યો છે એટલે હું એ વાક્યને રિપીટ નહીં કરું કે જનાબે ફિઝા જ્યારે આવે છે તો જોવે છે કે ઘરમાં ફાકા છે. શહેઝાદી ફાતિમા ઝહરાના ઘરમાં એક ટક ખાય છે બીબી, અને બીજા ડગ ભૂખ્યા સુઈ જાય છે બચ્ચો. તો જનાબે ફિઝાને બહુ દુઃખ થાય છે, એમની પાસે એક કરામત હતી, એક ઇલ્મ હતું, કોઈ જાદુ નહોતું, એક ઇલ્મ હતું આ કે જેનાથી એ તાંબાના વાસણને ચાંદી અથવા સોનામાં તબદીલ કરી શકતા હતા. હવે અમુક જગ્યાએ ચાંદી મળે છે, અમુક જગ્યાએ સોનું મળે છે, જે પણ હતું ચાંદી બનાવી શકતા હતા અથવા સોનું બનાવી શકતા હતા. બધાએ સાંભળ્યું હશે મને એમ છે ઇન્શાલા મજલિસોમાં કે જ્યારે ફાંકો જોવે છે તો કહે છે કે બીબી મને વાસણ આપો, જનાબે ફાતિમા જરા વાસણ આપે છે ને જનાબે ફિઝા એને ચાંદી અથવા સોનું બનાવે છે. જનાબે ફિઝા શહેઝાદીને આપે છે તો શહેઝાદી કહે છે મોલાને આવા દો, તમારા મોલાને આપજો. અલી આવે છે, જનાબે ફિઝા તાંબાના વાસણને સોનામાં તબદીલ કરીને બતાવે છે. મોલા મુસ્કુરાઈને કહે છે ફિઝા અમે આના મોહતાજ નથી, અમારી ગુરબત, અમારી ફાકા, અમારા જે ફાકા છે એમ ના સમજો ફિઝા કે અમે મજબૂર છીએ એટલે રાખીએ છીએ. અમુક વસ્તુ ને ઇન્સાન મજબૂર જ હોય, નથી જ ઘરમાં પૈસા, એને કહેવાય મજબૂરી. ઘરમાં પૈસા હોય જ ના તો ઇન્સાન ખાવાનું લાવે ક્યાંથી, એને મજબૂરી કહેવાય. અલી જનાબે ફિઝાને કહે છે ફિઝા એમ ના સમજો કે અમે મજબૂર છીએ એટલે અમે ફાકા કરીએ છીએ. એમ કહીને મોલા કહે છે ફિઝા અમારો એટલો બધો ઇખ્તિયાર છે કે અમે કહીએ તો આ દીવાલ સોનાની બની જાય. હજી તો મોલા ઇશારો કરે છે ને ફિઝા જોવે છે કે આખી દીવાલ સોનાની બની ગઈ. જનાબે ફિઝા જ્યારે આ મંઝર જોવે છે, બસ એક મોજિઝો, એક ઇમામની સલ્તનત, ઇમામના ઇખ્તિયાર, ઇમામની હુકુમત, ખુદાએ એમને કેટલી ફઝીલત આપી છે એક જ જોયું. આવી મારફત રાખી આપણે, એક જ મજલિસ કાફી થઈ જાય કે આપણા માટે દર્સ બની જાય. એક મજલિસ થી આપણા અંદર ચેન્જ આવી જાય, એવો નફ્સ બનાવી આપણે કે આપણા માટે એક દલીલ કાફી હોય. એક જ વખત સમજાવવું પડે કે આ બસ સમજમાં આવી ગયું, એના પર અમલ કરવાના કે જે રીતે ફિઝાએ એક જ ફઝીલત જોઈ મોલાની. હજી પછી તો બહુ બધી જોઈ ઘરમાં આવ્યા પછી, પણ હજી એક જ વસ્તુ જોવે છે કે અલ્લાહના કેટલા મુકરબ તરીન બંદાઓ છે આ, કે વખત ઈશારો કરવા પર દીવાલ સોનાની બની ગઈ. બસ એક જ વસ્તુ કાફી હતી જનાબે ફિઝાના ઈમાનને બલંદી પર લાવવા માટે. એવું ઈમાન આવી ગયું જનાબે ફિઝાની પાસે કે પછી ક્યારે પણ જનાબે ફિઝા નથી બોલ્યા કે મોલા લાવ ઘરમાં ફાંકા છે તો હું સોનું બનાવી દઉં કે ચાંદી બનાવી દઉં. એટલું મજબૂત ઈમાન આવી ગયું. અઝીઝાને મહતરમ, હર કદમ કદમ જનાબે ફિઝા અહેલે બૈતની ખુશી માટે જીવ્યા. બચ્ચાઓની પરવરિશમાં મદદ, ઘરના કામમાં મદદ, ફાતિમા ઝહરાની મુસીબતોમાં મદદ, હર હર કામમાં મદદ કરતા હતા જનાબે ફિઝા. ત્યાં સુધી કે જ્યારે રસૂલ અલ્લાહનો આખરી વખત આવ્યો, અલ્લાહના રસૂલની જિંદગીના છેલ્લા દિવસો હતા, રસૂલ અલ્લાહ જનાબે ફિઝાને બોલાવે છે પોતાની પાસે. એમણે શાદી કરી એમની ઓલાદી પછી હું તમને બધી વાત કરીશ, પણ પહેલાં હું આ કહી દઉં કે જ્યારે જનાબે ફિઝા રસૂલ અલ્લાહ પાસે આવે છે, રસૂલ અલ્લાહ બોલાવવા આવે છે જનાબે ફિઝાને કે જે ફિઝા આખરી વખત છે, ફિઝાને બોલાવો. જનાબે ફિઝા આવે છે, અલ્લાહના રસૂલ કહે છે ફિઝાને, ફિઝા તમે દરે અહેલ બૈતની ખિદમતનો હક અદા કરી દીધો. બહુ મોટો જુમલો છે. કોણ બોલી રહ્યું છે? કાયનાતના રસૂલ કહી રહ્યા છે ફિઝા તમે અમારી અહેલે બૈતની ખિદમતનો હક અદા કરી દીધો. વિચારી કે કેવું જીવ્યા હશે જનાબે ફિઝા ફાતિમા ઝહરાના ઘરમાં કે રસૂલ કહી રહ્યા છે કે તમે હક અદા કરી દીધો. હવે જનાબે ફિઝા ને રસૂલ અલ્લાહ કહે છે ફિઝા રસૂલ, હું રસૂલ તને કહું છું કે અલ્લાહે તારી આ ત્રણ દુઆ કબૂલ કરવાનો ફેસલો કર્યો છે. અલ્લાહ કહે છે કે ફિઝા માંગ, ત્રણ દુઆ હું તારી કબૂલ કરીશ, તું જે માંગીશ તને આપીશ. ફિઝા બોલો તમને શું જોઈએ છે. એક સેકન્ડ માટે તમારા દિલને પૂછો કે આપણને કહેવામાં આવે કે માં તારે શું જોવે છે તો આપણે શું માંગીએ? તમારા દિલને પૂછો, બધાને પોતાનો જવાબ મળી જશે. પૂછો તમારા દિલને કે મને કહેવામાં આવે કે તારી ત્રણ દુઆ આજે કબૂલ થવાની છે 100%, આપણે શું માંગશું ખુદા પાસે? અને જનાબે ફિઝાની જિંદગી જોઈએ. આપણે શબે કદરમાં જ્યારે કહેવામાં આવે કે દુઆઓની રાહ છે, અરીઝો લખો, માંગો, આટલો મોટો રીઝો લખીએ. શું હોય છે એમાં? દુનિયા 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 દુનિયા, આગળ ભરાઈ જાય, પાછળ ભરાઈ જાય, અરીઝો નાખી દઈએ પછી બી યાદ આવે કે ખુદા ઓલી દુઆ તો રહી ગઈ ને ઓલું તો માંગવાનું રહી ગયું છે. આટલું માંગ્યું હોય તો પણ હજી સંતોષ ના થાય, હજી તો આ રહી ગયું ને ઓલું રહી ગયું. શું માંગીએ? ઘર આપી દે, ઓલાદ આપ, મારા બચ્ચા ભણે, મારા બચ્ચા પડે, મારા બચ્ચા કામયાબ થાય, મને ગાડી મળે, બંગલો મળે, બેંક બેલેન્સ મળે, અહીંયાની વિઝા મળે ને અહીંયાની વિઝા મળે ને, હા બસ દુનિયા 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 દુનિયા. કદાચ કદાચ ક્યાંક વચ્ચે એક લાઈન લખી લે કે ઈમાનની દોલત આપ, કદાચ લખી લેવી પડે કે પરમટ ગયા મોહબ્બત હે લબૈક આપ, બચ્ચાઓને સિરાતે મુસ્તકીમ પર બાકી રાખ, નમાઝી બનાવ, પરદેદાર બનાવ, અમારા બચ્ચાઓ મજલિસમાં આવે એવી તૌફીક દે. કદાચ આવી કોઈ માં હોય ને બે ચાર લાઈન લખી લીધી હોય, બાકી આગળ પાછળ બધું દુનિયાનું જ હોય આપણું. અને એ પણ કે હવે માંગીએ છીએ, ડાઉટમાં માંગતા હોઈએ, મળે તો ઠીક ને ના મળે તો ડાઉટ હોય છે હંમેશા, યકીન નથી આપણા પાસે, કારણ કે ઈમાન એવું મજબૂત નથી આપણું. જનાબ ફિઝા ને રસૂલલ્લાહ કે જેથી સા માંગો ત્રણ દુઆ, આજે તમારી ત્રણ દુઆ ખુદા કબૂલ કરશે. જનાબ ફિઝા કહે છે, પહેલું અલ્લાહના રસૂલ, હું હુસૈનને ને ઝૈનબને ઘણી વખત ઘરમાં વાતો કરતા સાંભળું છું. હુસૈન કહે છે કે હું દીન માટે સર આપીશ, ઝૈનબ કહે છે હું દીન માટે મારી ચાદર આપીશ. અલ્લાહના રસૂલ, મને ખબર છે કે એક દિવસ આવશે કે જ્યારે કરબલા થવાની છે, મને ખબર છે હું આ લોકોના સાથે રહું છું. અલ્લાહ રસૂલ, મારી પહેલી દુઆ છે કે ખુદા મને કરબલા સુધીની જિંદગી આપે. પહેલી દુઆ, કરબલા સુધી હું જીવું. હતા જનાબે ફિઝા કરબલામાં, ખબર છે ને બધાને, મોજૂદ હતા. ઓકે, રસૂલલ્લાહ કહે છે ઠીક છે ફિઝા, તારી દુઆ કબૂલ થઈ ગઈ, ખુદા તને કરબલા સુધી જીવાડશે. બીજી દુઆ ફિઝા, જો દુઆ માંગી છે તો બી શું ફિક્ર છે? અહલે બૈતની ખુશી, અહલે બૈતનો રાજી હો, બસ અહલે બૈત મારાથી ખુશ થઈ જાય. બીજી દુઆ ફિઝા, બીજી દુઆમાં જણાવે ફિઝા કે છે, અલ્લાહના રસૂલ, બીજી દુઆ એ કહી દો કે મને હુસૈન પોતાના સાથે કરબલા લઈને જાય, જિંદગી મળે, ને કરબલા ના લઈ જાય ઇમામ હુસૈન તો શું ફાયદો જિંદગી. ઘણા હતા કે જેને હુસૈન કરબલા ના લઈને ગયા, જનાબે ઉમ્મે સલમા હતા મદીનામાં, જનાબે અબ્દુલ્લાહ હતા, જનાબે ઝૈનબના શોહર, જનાબે મોહમ્મદ હનફિયા હતા, જનાબે સુગરા હતા, ઘણા બધા હતા ફેમિલી વાળા, મસ્લિમાત ના હતી, તો ઇમામ હુસૈન મદીનામાં મૂકીને જાય છે લોકોને. તો જનાબે ફિઝા કે છે, અલ્લાહનો રસૂલ, દુઆ કરી દો કે મને હુસૈન પોતાના સાથે કરબલા લઈને જાય. બે દુઆ કોના માટે માંગી? અહલે બૈતની મોહબ્બતમાં માંગી. હવે તો માંગી લો ફિઝા, એક દુઆ તો માંગી લો, પોતાના માટે કંઈક તો માંગો. જનાબે ફિઝાને રસૂલલ્લાહ કહે છે, ફિઝા ત્રીજી દુઆ શું છે તારી? જનાબે ફિઝા કહે છે, અલ્લાહના રસૂલ, દુઆ કરી દો કે હું જ્યારે હુસૈન સાથે કરબલા જઉં તો ખુદા મને એટલી તંદુરસ્તી આપે, એટલી સેહત આપે કે હું ફાતેમા ઝહરાની ઓલાદની ખિદમત કરી શકું. આપણે તો વિચારી પણ ના શકીએ કે આવી દુઆ મંગાય, કેટલું દૂરનો વિચાર છે. જનાબે ફિઝા, કરબલા જઉં અને મને સેહત ના હોય, હું એટલી ઝઈફા થઈ ગઈ હોઈશ, કારણ કે જ્યારે જનાબે ફિઝા દરે ફાતેમા ઝહરા પર આવ્યા ને ત્યારે જ મને યાદ નથી આવતું, અત્યારે મારા ઝહેનમાંથી નીકળી ગયું, 18 વર્ષ કે 11 વર્ષની કંઈક ઉંમર હતી જનાબે ફાતેમા ઝહરાની જિંદગીમાં. તો બાકી કરબલા તો 61 હિજરીનું છે, ત્યાં સુધી તો જનાબે ફિઝા જાહેર સેવા છે, પોતે ઝઈફા થઈ ગયા હોય. જનાબે ફિઝા કહે છે કે અલ્લાહના રસૂલ, મને ખિદમતની તાકાત મળે, તંદુરસ્તીની દુઆ કરજો કે હું તંદુરસ્ત હો, હું ખિદમત કરી શકું હુસૈનની ને ઝૈનબની. અલ્લાહના રસૂલ કે જે ફિઝા, તારી ત્રણેય દુઆ કબૂલ થઈ ગઈ. અઝીઝાને મહતરમ, બહુ વિચાર કરજો આ વાત પર, ઘરે જ્યારે બિસ્તર પર સૂજો ને આજે શબે અરબઈન છે, આજે જ્યારે પોતાના બિસ્તર પર જાઓ વિચાર કરજો, અમે મોહર્રમના 18 દિવસોથી અસરદારી કરી રહ્યા છીએ. કેટલા દિવસ થઈ ગયા આજે આપણને? 50 દિવસ પૂરા થશે કાલે. એક મહિનો માહે મોહર્રમનો અને 20 દિવસ માહે સફર. કાલે 20 સફર છે ને, આજે 20 સફરની શરૂ. 20 સફરના આપણે ઇમામનો ચહેલો મનાવ્યું છે. 50 દિવસોથી હું અઝાદારી કરું છું. વિચાર કરજો, શબે ચહેલુમના તો વિચારી આપણે, આપણા નફસે પૂછી કે આટલા 50 દિવસોમાં આટલી મજલિસો કરી મેં, ક્યાં પહોંચી મારી મારિફત અહેલ બૈત માટેની, કેટલું જીવાનું શીખી હું અહેલ બૈત માટે, કેટલી મેં ફિકર કરી ફાતિમા ઝહરાની ખુશીની ને નારાજગીની, કેટલું ફિકર કરું છું કે મારા મોલા હુસૈન મારાથી રાજી થયા કે નથી થયા. વિચાર કરજો મારી માઓ ને મારી બહેનો, કે હજી પણ આપણે ત્યાંના ત્યાં જ ઊભા છીએ જ્યાં પહેલી મોહર્રમ ના હતા. મારામાં કોઈ બદલાવ ના આવ્યો, હું પહેલી મોહર્રમ ના જેવી હતી એવી ને એવી જ છું આજે પણ. બસ એ જ દુનિયાની દોડ, દુનિયાની ભાગ, દુનિયાની ખ્વાહિશાત, દુનિયાની લાલચ, દુનિયાની વાહવાહી, દુનિયાની મોટપ, દુનિયાની દોલત, બસ એ જ છે હજી પણ મારી જિંદગીમાં, કે મારામાં કંઈ બદલાવ આવ્યો. એ પહેલાં જ કીધું, જો આપણે એમ કહેતા હોય કે જનાબ ફાતિમા ઝહરાની જિંદગી એના પર અમલ કરવું અઘરું છે, તો જનાબ ફિઝાની જિંદગીથી જ દર્શ લઈ લઈએ આપણે. એ બીબીની કનીઝ હતા, બીબી તમારી કનીઝના કનીઝ બની જઈએ તો બી ઘણું છે બીબી. વિચાર કરજો જનાબ ફિઝાની જિંદગી પરથી કે આપણે ક્યાં પહોંચ્યા. અઝાને મોહતરમ, એક માણસ આવે છે જનાબે ફિઝા પાસે આવીને કહે છે, ફિઝા તમે કેવા છો? તમને રસૂલલ્લાએ મોકો આપ્યો હતો દુઆઓ કબૂલ કરવાનો, ફિઝા તમે આ દુઆ માંગી, આવી દુઆ માંગી? જનાબે ફિઝા મુસ્કુરાઈને કહે છે કે કેમ, શું માંગવું જોઈતું તમારે? કહે છે ફિઝા, તારે જે છે એ કરબલા સુધીની જિંદગી નહીં, તારે હંમેશા કયામત સુધીની જિંદગી માંગી લેવી હતી. રસૂલ તો આપવા બેઠા હતા તને, તું માંગતી તો રસૂલ તને આપી દેતા, શા માટે એટલી જિંદગી માંગી? કરબલા કયામત સુધીની માંગી હતી? અચ્છા બીજી શું દુઆ માંગવી મારે જોઈતી હતી? માણસ કે છે ફિઝા, તારી શહરત, તારું નામ, તારી તારો રુતબો માંગી લેવો તો શહરત થઈ જાય, તારી મારું નામ થઈ જાય યાર રસૂલલ્લાહ દુનિયાભરમાં, એવું માંગવું હતું? અચ્છા ત્રીજી દુઆ શું માંગતી હું? ફિઝા જન્નત માંગી લેવી હતી રસૂલલ્લાહ પાસે. આપણે હોઈએ ને આપણે આવું બધું વિચારતા હોઈએ. અચ્છા જરા મેં ફિઝા મુસ્કુરાઈને કહે છે કે આ બધું મારા પાસે પહેલેથી જ છે, આ બધું જ છે મારા પાસે, કયામત સુધીની જિંદગી મને મળી ગઈ છે. જ્યાં પણ અહેલ બૈતનો જિક્ર થશે કયામત સુધી, ત્યાં મારું નામ લેવામાં આવશે. આજે લઈએ છીએ ને આપણે, જ્યાં હુસૈનનો જિક્ર થાય છે ત્યાં જનાબે ફિઝાનો જિક્ર થાય છે, જ્યાં કરબલાની વાત થાય છે ત્યાં જનાબે ફિઝાની વાત થાય છે. જનાબે ફિઝા કહે છે મને કયામત સુધીની જિંદગી મળી ગઈ છે. ઘણા એવા હોય કે જે જીવતા હોય દુનિયામાં ખબર બી ના હોય કે કોણ છે ને કોણ છે ને ક્યાં રહે છે. ફિઝા જેવી જિંદગી કોને મળે? જ્યાં જ્યાં ઇમામ બારગા છે, જેટલી જગ્યાએ હુસૈનનું નામ છે ત્યાં જનાબે ફિઝાનું નામ જીવે છે. બીજું કહે છે કે તારે શહરત માંગવી હતી, જનાબે ફિઝા કહે છે ફાતિમા ઝહરાની કનીઝી કરીને મને શહરત મળી ગઈ, મારું નામ થઈ ગયું છે, ફાતિમા ઝહરાની કનીઝ બની ગઈ છું, મારું નામ થઈ ગયું છે, મને ઇજ્જત મળી ગઈ છે, મારે માંગવાની જરૂરત નહોતી. ફિઝા જન્નત માંગી લેવી હતી, ફાતિમા ઝહરાના ઘરમાં રહીને મેં ઓલી જન્નત તો કમાઈ લીધી, પણ હું જે ઘરમાં રહેતી હતી એ ઘર મારા માટે જન્નત છે, મને જન્નત માંગવાની જરૂરત નથી રસૂલલ્લાહ પાસે. આને કહેવાય ઈમાનની મજબૂતી, આને કહેવાય એટલું સખત તરી યકીન. આપણે તો જ્યાં આપણે કંઈ કરવા જઈએ અને આપણને આવીને કોઈ આવી બધી વાતો કહે તો હા મારી ભૂલ થઈ ગઈ, મારે ક્યાં આ નહોતું માંગવું, તારી વાત સાચી છે, આવું માંગ્યું હોત કંઈક તો. આપણું ઈમાન એટલું કમઝોર છે, આપણને પોતાના પર જ યકીન નથી. ક્યાં કોઈ બહેકાવે આવીને આપણને જરા એવી વાત કરે, સાચી વાત છે તારી, આ ક્યાં આવું બધું માંગ્યું કે કરબલા જવું ને આમ હોય ને કરબલા સુધીની જિંદગી એની કરતા તો આવું કંઈ માંગ્યું હતું, તરત આપણા જાય પછી દુનિયા આવી જાય છે પછી. એટલું ઈમાન મજબૂત બનાવો. એના માટે કીધું હતું ને, હર પળ ફિકર કરો, દીનની ફિકર કરો. આ તમારા ઈમાનને મજબૂત બનાવશે. ડકલીને પગલે દીનની ફિકર કરો. મારી નમાઝ થઈ ગઈ, ઓકે, મારા બચ્ચાની થઈ ગઈ. તમારા બચ્ચા જ્યાં પણ હોય ફિકર કરો કે મારા બચ્ચાએ નમાઝ પડી કે ના પડી. તમે મજલિસનો સમય થયો, તમે ગયા મજલિસમાં, તમારી ઓલાદ પહોંચી મજલિસમાં કે નહીં, ફિકર કરો. ખાવાનો ટાઈમ આવે જ્યાં પણ તમે હો, હલાલ છે કે નહીં, નથી હલાલ મળતું, અમુક કલાક ભૂખ્યા રહી જશો. કોમ્પ્રોમાઇઝ ના કરો. આપણો પ્રોબ્લેમ શું છે, આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ. કોમ્પ્રોમાઇઝ સમજો છો, સમજો છો કોમ્પ્રોમાઇઝ એટલે શું, સમજો છો ને બધા? ના સમજાતો હોય તો તમે પ્લીઝ સમજાવી દો. સમજી ગયા ને? કોમ્પ્રોમાઇઝ એટલે એડજસ્ટમેન્ટ, ચાલશે, બધું ચાલશે, પણ કોમ્પ્રોમાઇઝ દીનમાં કરીએ છીએ. દુનિયા માટે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, દુનિયા સાથે કોઈ વખત કે કઈ નહીં, એક શાદીમાં નહીં છે તો કઈ નહીં. ખાવાનું ત્યાં મને ખબર છે કે ડાઉટ છે, કઈ નહીં, નહીં જવાનું ત્યાં, પણ કોમ્પ્રોમાઇઝ દુનિયા માટે નથી કરતા, દીનમાં બધું કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. એક મજલિસમાં ના જઈએ તો કઈ ના, એક વખત આમ ના કરીએ તો કઈ ના. આપણે દીનની જેટલી ફિકર કરશો ને તમે, મારી વાજબાત, મારી મારા મારા હલાલ ખાવાનું, મારી નમાઝ, મારી ઇબાદતો, જ્યારે જેટલી દીનની ફિકર વધતી જશે એટલું ઈમાન મજબૂત થતું જશે. પોતાની ફિકર કરો, પોતાની ઓલાદની દીનની ફિકર કરો. તમને કોઈ પણ ડિસિઝન લેવો છે, કોઈ પણ ફેસલો લેવો છે, પહેલા દીનને આગળ રાખો. દાખલા તરીકે તમને બચ્ચાને ભણવા મોકલવું છે, પહેલા દીનનો ખ્યાલ કરો. કઈ કન્ટ્રીમાં મોકલું જ્યાં મારા બચ્ચાનું દીન સલામત હોય, નમાઝ પડી શકે, મારો બચ્ચો હલાલ ખાઈ શકે, મારો બચ્ચો શરિયત પર અમલ કરી શકે. પહેલા એ ફિકર કરો, પછી પૈસા ને એજ્યુકેશન ને કરિયર ને એ બધું પછી ફિકર કરજો. તમે તમારા બચ્ચાની શાદી કરવા માંગો છો, એ જો પછી જોજો કે કેટલી રૂપાળી છે ને, કયા ખાનદાનની છે ને, કેવા ગુણ છે ને, કેટલું ભણેલી છે ને, પછી પહેલા એ જો કે દીન કેટલું સલામત છે એનું. તમારા ઘરમાં તમે જેને લાવો છો એ તમને સારી નસલ આપશે કે નહીં આપે, તમારા દીકરાને રાહેરાસ પર બાકી રાખશે કે નહીં રાખે, પહેલા દીનની ફિકર કરો પછી ફેસલા કરો. દુનિયાને પાછળ રાખો હંમેશા. જ્યારે પણ ડિસિઝન લેવાની વાત આવે પહેલા દીનનું સોચો. જો તમે દીનનું સોચો ને તો અલ્લાહ કે છે હું તારી દુનિયા પણ સવારી દઈશ. જે દીનની ફિકર કરે છે એની દુનિયા અલ્લાહ આબાદ કરે છે, યકીન રાખજો. અલ્લાહ એની દુનિયા ને દીન બંને આતા કરે છે. પછી તો જ્યારે મતલબ જનાબે ફિઝાથી શીખવાનું છે. આપણે બિસ્તર પર જઈને જરૂર જનાબે ફિઝાની જિંદગી પર ગૌરવ ફિકર કરજો. જનાબે ફિઝા આ દુઆ માંગે છે રસૂલલ્લાહ પાસે, અને પછી જ્યારે રસૂલલ્લાહની શહાદત થાય છે, ફાતેમા ઝહરા પર બધા મુસીબતોનો દોર આવે છે. તમને ખબર છે, માં સાહેબમાં તમે સાંભળો છો, એમાં જનાબે ફિઝા સાથ આપે છે, શહેઝાદીનો પૂરેપૂરો સાથ આપે છે. અને પછી બીબીનો જ્યારે ઇંતકાલ થઈ જાય છે, ફાતેમા ઝહરાનો પણ ઇંતકાલ થઈ ગયો, બચ્ચાઓને સંભાળે છે જનાબે ઝૈનબને, જનાબે કુલસુમને, ઇમામ હસન અને ઇમામ હુસૈન. એટલા જ માટે તમે જો કે ઇમામ હસન હોય, ઇમામ હુસૈન હોય, જનાબે ઝૈનબ હોય, જનાબે કુલસુમ, આ તમામે તમામ ઇમામ અને તમામ ફાતેમા ઝહરાની ઓલાદ જનાબે ફિઝાને અમ્મા ફિઝા કહીને બોલાવતા. અમ્મા એટલે મા ફિઝા, માની જેમ રાખે છે, એટલી મોહબ્બત કરે છે જનાબે ફિઝા બાળકોથી. પછી મોલાએ કાયનાત જનાબે ફિઝા લખી છે, ફિઝા ક્યાં સુધી એકલા જીવશો, ક્યાં સુધી એકલી જિંદગી, તમે અમારી ફિકર કરી આખી જિંદગી. ફાતેમા ઝહરાની ખિદમત કરી, મારા બાળકોને સંભાળ્યા, ફિઝા હવે શાદી કરી. ફિઝા બસ મોલાના કહેવા પર જનાબે ફિઝા શાદી કરે છે એક માણસ સાથે, એનાથી જનાબે ફિઝાને એક દીકરો પેદા થાય છે. મસલિયત ખુદા હતી, દીકરાનો પહેલા ઇંતકાલ થઈ ગયો અને પછી શોહરનો પણ ઇંતકાલ થઈ ગયો. પાછા જનાબે ફિઝા એકલા થઈ જાય છે. પછી જનાબે ફિઝાને મોલા ફરીથી કહે છે કે ફિઝા શાદી કરી લો. ફિઝા બસ મોલાના કહેવા પર જનાબે ફિઝા બીજી શાદી કરે છે, એનાથી જનાબે ફિઝાને ચાર ઓલાદ થાય છે, ત્રણ દીકરા અને એક દીકરી હોય છે. જનાબે ફિઝાને ચાર બચ્ચા હોય છે, અને એમના જે દીકરા હોય છે એમના નામ પણ જેના ફિઝા નબીઓના નામ પરથી રાખે છે, નબીઓના નામ પરથી પોતાના દીકરાઓના નામ રાખે છે જનાબ ફિઝા. પણ જો જનાબે ફિઝા પાસે કરબલા આવ્યા ત્યારે ઓલાદ પણ હતી, ત્યારે તો ઝઈફા થઈ ગયા હતા કરબલા સુધી, તો શાદી પણ થઈ ગઈ હતી, ઓલાદ પણ હતી, પણ તે છતાં કેટલી ફિકર કરી જનાબે ફિઝાએ અહેલ બૈતના ખાનદાન વાળાને. જાય છે કરબલા, આટલી કિંમત કરે છે, કેટલી કુરબાની આપે છે. તમે મસાયમાં કેટલું સાંભળ્યું છે જનાબે ફિઝાનું? આશુરના દિવસે ઇમામ હુસૈનનો લિબાસ જનાબે ફિઝા લાવે છે. કંઈ પણ પૈગામ હોતો તો જનાબે ફિઝા આવીને પહોંચાડતા હતા ઇમામ હુસૈનને. ઇમામ હુસૈનનો કંઈ પૈગામ જનાબે ઝૈનબને આપતા, જનાબે ઝૈનબનો પૈગામ ઇમામ હુસૈનને પહોંચાડતા. આટલા ઝઈફા થઈ ગયા છે, પણ દુઆ માંગી હતી કે ખુદા મને સેહત આપજે. ત્યાં સુધી કે શામના દરબારમાં જ્યારે ચોથા ઇમામના કત્લનો હુકમ થાય છે, તમે મસાઈમાં સાંભળ્યું હશે કે બીબી ઝૈનબ ચોથા ઇમામની આગળ આવીને ઊભા રહી જાય છે જે અગર મારા ભત્રીજા પર તલવાર ચલાવી હોય તો પહેલા મને કત્લ કરવું પડશે. ત્યારે જનાબે ઝૈનબની આગળ જનાબે ફિઝા આવીને ઊભા રહી જાય છે. કોઈ બધું આપી દે, ઇન્સાને પોતાની જાન સૌથી પ્યારી, બધું તો આપ્યું, હવે જાન આપવાની વાત આવી તો જનાબે ફિઝા પોતાની શહેઝાદી જનાબે ઝૈનબની આગળ આવીને ઊભા રહી ગયા. કત્લ થવાની સાજિશ થઈ રહી છે ને તમે ઉભા જોઈ રહ્યા છો. પછી લોકો કે છે કે જો યઝીદ અહીંયા જો કત્લ થશે તો અમારી તલવાર નીકળી જશે, અહીંયા ખૂનની નદીઓ વહેવા લાગશે. પછી જે છે એ યઝીદ પોતાના કત્લનો હુકમ પાછો લે છે. આ હતું જનાબે ફિઝાનો કિરદાર. મારી માઓને મારી બહેનો, કોઈ આપણા પાસે કોઈ એક્સક્યુઝ જ નથી, એક્સક્યુઝ એટલે કે કોઈ બહાનું જ નથી કે અમે આમ ના કરી શકીએ કે આ મુશ્કેલ છે. ના, શહેઝાદી ફિઝા છે, જનાબે અસ્મા બિનતે ઉમૈસ છે, એવા કેટલાય કેરેક્ટર્સ છે એના આસપાસ કે જેને જોઈને આપણે મોટિવેટ થવાનું છે. આ લોકો કર્યા, આ લોકોએ તે કેવી રીતે પોતાની જિંદગી અહેલ બૈતના નામે કરી દીધી. અમારે પણ અમારા ઈમાનને એવા બનાવવાના છે કે અમે પણ અમારી જિંદગી અહેલ બૈતના નામે કરી દીધી. બસ દુઆ છે પરવરદિગાર આલમ પાસે કે ખુદા આપણને અહેલ બૈતની કનીઝોની કનીઝોમાં શામેલ કરે, ખુદા આપણે અહેલ બૈતની ખુશી માટે જીવવાની તૌફીક અદા કરે. પરવરદિગાર મહતરમ, શબે ચહેલું કરીબ છે, આજે હર દિલ ગમઝદા છે, હર દિલમાં એક ગમ છે, હુસૈનનો ગમ, એનું ચહેલું છે કે જે મઝલૂમિયતની સાથે શહીદ કરવામાં આવ્યા. વખત હુસૈનનું નહીં, 72 શહદાનું ચહેલું છે. જણાવો ઇન્શાલ્લાહ શબે ચહેલુંના પણ આજે ચહેલુંના મસાહેબ સાંભળશું. કાલે રોજે આ ચહેલું છે, કાલે પણ ઇન્શાલ્લાહ આપણે ચહેલુંના દિવસના મસાહેબ સાંભળશું. મારી માઓ અને મારી બહેનો, આજે મને એક બહુ દર્દનાક મસાહેબ પડવા છે. જણાવો, જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા રોવામાં કમી નહીં કરજો, સદારો શર્માઓ નહીં, રોવામાં દિલ ખોલીને રહો હુસૈનના નામ પર, આવાજોને આઝાદ કરો, આવાજે બદન હુસૈન પર ક્રિયા કરો. જ્યારે જનાબે ઝૈનબનો કાફિલો શામમાં યઝીદના દરબારમાં પહોંચે છે, એ વખતે યઝીદની ઝૌજા હિંદા કે જે જનાબે ઝૈનબની કનીઝ હતા, એક વખત જનાબે ઝૈનબની કનીઝીમાં રહી ચૂક્યા હતા. એમનું વાક્ય એ મળે છે કે જનાબે ઝૈનબની જિંદગીમાં હિંદા જે છે મદીના આવ્યા હતા એમના બાબા સાથે. હિંદા યહૂદી હતા. જ્યારે એ બીમાર થાય છે હિંદા, તો બાપને કોઈ કહે છે કે તારી દીકરીને જો શફા જોઈતી હોય તો તું મદીના ચાલ્યો જા. મદીનામાં અલી છે, અનિતાની દીકરીને શફા આપશે. મુશ્કેલ કોશા છે? બાપ હતો, ઓલાદની શફા આપીને સવાલ હતો. એટલે બાપ જે છે પોતાની દીકરીને લઈને, હિંદાને લઈને બધીને આવે છે મોલા પાસે. એ મોલાને કહે છે, મોલા મેં તમારું ઘણું સાંભળ્યું છે કે તમે મુશ્કેલ કોશા છો, તમે શફા આપી શકો છો, મોલા મારી આ દીકરીને તમે શફા આપો. ત્યારે મોલા એ કાયનાતને ખબર હતી ને કે કરબલા થશે, એક દિવસ કરબલા આવશે, શામ જશે મારી બેટી, મારો મારો કુલબુ કરબલાને શામમાં સફળ કરશે. એટલે મોલા પોતે શફા નથી આપતા, એમાં હુસૈનને બોલાવે છે. હુસૈનને કહે છે, બેટા હુસૈન આને શફા આપો. બસ એમાં હુસૈન અને ઇસ્લામ એક પાણી એમને આપે છે, પાણીથી એને શફા આપી મળે છે. બહુ રાજી થાય છે, પોતે પોતાના વતન જવા લાગે છે. એવું દીકરો હિંદા કહે છે કે બાબા હું થોડોક સમય અહીંયા રહેવા માગું છું, આ ઘરાનાના લોકો સાથે રહેવા માગું છું, કેમકે અમુક દિવસ ત્યાં રોકાયા હતા, જોયું હતું કે કેવું ઘરાનું છે, કેવું મોહબ્બત ભર્યું ખાનદાન છે. બસ રજા મળે છે બાપથી, જનાબે જનાબે ઇમામ હુસૈન અલ ઇસ્લામ પાસે જનાબે હિંદા જે છે રહેવાની દરખાસ્ત કરે છે. અને બસ ઇમામ હુસૈન અલ ઇસ્લામ પાસે જ્યારે જનાબે ફિઝાને રહેવાની, જનાબે હિંદાને રહેવાની રજા મળે છે, તો ઇમામ હુસૈન એમને જનાબે ઝૈનબની પાસે મોકલી દે છે. મારી બહેન પાસે જાઓ, એમની પાસે જાઓ. હિંદા રહે છે, ઇસ્લામ કબૂલ કરે છે, કાનૂન શીખે છે, નમાઝ પડતા શીખે છે, બીજા કાનૂન શીખે છે, ઇસ્લામમાં પડદો શીખે છે જનાબે ઝૈનબથી. અને આ હિંદા કિસ્મતે એને યઝીદની સોજા બનાવી. હવે જ્યારે જનાબે ઝૈનબ યઝીદના દરબારમાં આવ્યા, જનાબે ઝૈનબ શું જોઈ છે કે હિંદાને ખબર નથી હિંદા ને કે કોણ છે. હિંદા એક બાગી હતો, નૌઝુબિલ્લા, એને કત્લ કરી એના ઘરાના ને દરબારમાં લાવવામાં આવ્યા છે. આજે યઝીદ ની બહુ મોટી જીત થઈ છે. હિંદા કનીઝોની ચૂરમઠમાં માથાથી લઈને પગ સુધી પરદામાં યઝીદના દરબારમાં તખ્તની પાસે ઊભી છે. અઝાદારો જ્યારે બીબીઓ પહોંચે છે દરબારમાં, જનાબે ઝૈનબ જોવે છે હિંદાને. અઝાદારો જનાબે ઝૈનબ કે છે કુલસુમ ઓળખીએ, જનાબે કુલસુમ કે છે નહીં બહેન, કુલસુમ ને કે છે હિંદા છે, જનાબે ઝૈનબ કે છે હિંદા છે. અઝાદારો હવે શરમ આવે છે અલીની બેટીઓને, એક કનીઝ જે એની પાસે મોટી થઈ, જેણે જનાબે ઝૈનબ થી પરદો શીખ્યો, ઈ તો પરદામાં છે પણ ઝૈનબ રે રહેતા છે. ઝૈનબ શરમ આવી રહી છે, માથું ઝુકેલું છે. જ્યારે ઝૈનબનો ગુઝર હિંદાની પાસેથી થાય છે, હિંદા ગરીબ આવે છે. જ્યારે બીબીઓ આવે છે હિંદાની પાસે, હિંદા ગરીબ આવે છે, એ કહે છે તમારામાંથી મોટું કોણ છે? કહેવામાં આવે છે આ ઝૈનબ નામ નથી લેતા, કહે છે આ અમારા મોટા છે. બસ હિંદા આવે છે, પૂછે છે બીબી કંઈક સવાલ કરવા માંગુ છું. જનાબે ઝૈનબના ચહેરા પર વાળ છે, જનાબે ઝૈનબ વાળથી ચહેરાને છુપાવી રહ્યા છે, શરમ આવી રહી છે જનાબે ઝૈનબને. હિંદા કહે છે બતાવો કયા શહેરના છો તમે? જનાબે ઝૈનબ કહે છે અમે મદીનાના રહેવા વાળા છીએ. અઝાદારો હિંદા બલંદી પર ઊભી હતી, એક વખત બલંદીથી નીચે ઉતરી જાય છે. જનાબે ઝૈનબ જોવે છે કે જે હિંદા કેમ તું બલંદી પરથી નીચે આવી ગઈ. અઝાદારો હિંદા કહે છે મદીનાના લોકોના એહતરામમાં, કેમ કે તમે શહેર મદીનાના છો એના એહતરામમાં હું નીચે ઉતરી ગઈ. અઝાદારો હવે હિંદા કહે છે બહેન મદીનામાં કોને ઓળખે છે તું? તું કોને ઓળખે છે? જનાબે ઝૈનબ કહે છે તબ તું કોનો સવાલ કરે છે? હિંદા કહે છે હું મારા મોલા હુસૈન માટે પૂછું છું, હુસૈનને ઓળખે છે. જનાબે ઝૈનબ કહે છે હા કેમ ના ઓળખો, એનો એક દીકરો છે જેનું નામ સૈયદ સજ્જાદ છે, જે ઇબાદતોમાં આગળ છે વો. અચ્છા બીજું શું જાણે છે મારા મોલાના બારામાં? જનાબે ઝૈનબ કહે છે હુસૈનનો એક ફરઝન છે જે શબીહ રસૂલ છે. અચ્છા બીજું શું તને ખબર છે મદીનાના બારામાં મારા મોલા હુસૈનના બારામાં મને બતાવો ઝૈનબ કે છે એક ભાઈ છે હુસૈનનો જે વફાનો પૈકર છે બીજું શું જાણે છે તું બીજું બતાવ એક એક પૂછે છે એક એકના બારામાં સવાલ કરી લે છે ત્યાં સુધી પૂછતા પૂછતા ઝૈનબ કે છે એ બીબી શું હુસૈનની બહેનોના બારામાં નહીં પૂછે હુસૈનની બહેનોના બારામાં નહીં જાણવાની કોશિશ કરે હિંદા ગઝબનાક થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે કે છે બીબી ખામોશ થઈ જા હેફાજત કરજે રૂહાની અને જિસ્માની તંદુરસ્તી અદા કરજે મકબૂલ ઝિયારતની સાથે પોતાના વતન પાછવા નસીબ કરજે પરવરદિગાર અમને સર્વોને પણ જલ્દી જલ્દ તમામ મુકદ્દસ મઝારાતની ઝિયારતનો શરફ આપ ખુદાવંદી આલમ પરવરદિગાર આલમ જે બીમાર છે હાજરીના મજલિસમાં જેટલા બીમાર મોજૂદ છે બાની અને મજલિસનો અગર કોઈ બીમાર હોય અને ખાસ કરીને જે બીમાર હોય દુઆ માટે કીધું છે પરવરદિગાર એ તમામ બીમારોને શફાએ કામિલા અદા કરે પરવરદિગાર ખુદાવંદી આલમ જેને જેને દુઆમાં યાદ રાખવાનું કીધું છે અમારા મા બાપ અમારા ઉસ્તાદ અમારા પાડોશી અમારા રિશ્તેદાર અમારી ઓલાદ જેમને દુઆમાં યાદ રાખે છે જેમને જોઈને ખુશ થાય છે જે મારાથી મોહબ્બત કરે છે ખુસુસન હાજરીને મજલિસ બાનિયાને મજલિસની તમામ નેક દિલી મુરાદોને પૂરી કરી દે રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વા આલી મુહમ્મદ વા અજ્જિલ ફરજહુમ આન હુસૈન Yeah, I'm sad.